నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమే మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే జీవస్వాయ భవాయ సర్వభావాన్ విభావ నిలుసమీనాథ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్, భగవాన్ అమృతచంద్రాచార్య రచిత ఆత్మఖ్యాతి టీకా, పండిత్ జయచంద్ జీ రచిత భావార్థ అనే పూజ్య గురుదేవ్ గాంధీ స్వామి నా ప్రవచనం, సాథే పండిత్ రాజమల్జీని కళశ టీకా, ఆ బధાનો આધાર લઈ અને આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં કર્તા કર્મ અધિકારની ગાથા 78 સુધી સ્વાધ્યાય થયો છે. ગાથા 76, 77 અને 78 એનું સહેજ પુનરાવર્તન કરી અને આગળ આપણે સ્વાધ્યાય કરીએ. ગાથા 76 માં એમ વાત આવી કે પુદ્ગળ કર્મના ભાવને જાણતા એવા આત્માને પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એ એક વાત આવી. પછી આગળ 77મી ગાથામાં પોતાના નિર્મળ પરિણામને જાણતા એવા જીવને પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એ બીજી વાત આવી. અને પછી 78મી ગાથાની અંદર પુદ્ગળ કર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી આ ત્રીજી વાત આવી. હવે આ ત્રણેય ગાથાની અંદર જો કંઈ સામ્ય હોય તો એક જ વસ્તુ સામ્ય છે કે એમાં આત્માને એ પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એ એક જ વાત એમાં સામાન્ય રહી. ત્રણેય 76, 77 અને 78 એ ત્રણેયની અંદર આખી વસ્તુ આત્મા તરફથી શરૂ કરી અને આત્માને એવા પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નહીં એમ લેવામાં આવ્યું. હવે અહીંયા 79 ગાથાની અંદર વાત બદલાય છે. અહીંયા પેલા પૂદગળ છે એની વાત લીધી છે. અહીંયા જે વાત ચોથી વાત કરવાની છે આની અંદર જે વાત લેવાની છે એમાં કે પૂદગળ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એમ લીધું છે. 76, 77 અને 78 એ ત્રણે ત્રણ ગાથાનો આપણે વિચાર કરીએ તો એમાં જીવને આત્માને પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એના જવાબરૂપે ગાથા કહેવામાં આવી. 76માં એ પુદ્ગળ કર્મના ભાવને જે જાણે છે એવો ભગવાન આત્મા એને એની સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એમ કરી અને ગાથા લીધી. 77ની અંદર એ પુદ્ગળ કર્મના પરિણામને જાણતા જે 76માં લીધું હતું એના સ્થાને પોતાના પરિણામને જાણવા વાળો જીવ લીધો. કે પોતાના પરિણામને જાણતા એવા જીવને પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે અથવા નથી. અને 78ની અંદર એ જીવ કે જે પુદ્ગળ કર્મના ફળને જાણે છે પુદ્ગળ કર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એટલે ત્રણે ત્રણની અંદર એ આત્માની વાત લીધી જીવની વાત લીધી કે એને પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી. એટલે શરૂઆત ક્યાંથી કરી? આત્માથી કરી, જીવથી કરી કે જીવને એની સાથે કરતા કર્મ ભાવ પુદ્ગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી. પણ હવે અહીંયા 79ની ગાથાની અંદર આખી વસ્તુ પુદ્ગળ તરફથી લેવામાં આવી છે. અહીંયા એમ લેવામાં આવ્યું છે કે આ પુદ્ગળ છે એને એને જીવની સાથે કરતા કર્મ ભાવ છે કે નથી. પુદ્ગળ દ્રવ્ય એને જીવ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એ રીતે આખી વાત લેવામાં આવી છે. એટલે અહીંયા 79ની ગાથા એમાં હવે શરૂઆતમાં એમ કહે છે કે હવે પૂછે છે કે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને, એ ત્રણમાંથી એક પણ વસ્તુને જે જાણતું નથી એવું પૂતગળ દ્રવ્ય. શું? જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહીં જાણવાવાળું પૂતગળ દ્રવ્ય. જીવના પરિણામને પણ જાણતું નથી, પોતાના પરિણામને પણ જાણતું નથી અને પોતાના પરિણામના ફળને પણ જે જાણતું નથી એવું પૂતગળ દ્રવ્ય. એવા પૂતગળ દ્રવ્યને જીવ સાથે કરતા કર્મભાવ, કરતા કર્મપણું છે કે નથી? એટલે શરૂઆત પૂતગળ દ્રવ્યથી શરૂ કરીને કરી, જીવ દ્રવ્યથી શરૂઆત કરીને ત્રણ ગાથા કરવામાં આવી અને ત્રણેય ગાથા 76, 77 અને 78માં જીવને, ભગવાન આત્માને પૂતગળ સાથે કરતા કર્મભાવ છે કે નથી અને એમાં ત્રણ અપેક્ષાઓ લઈને વાત કરી કે જે જીવ પૂતગળ કર્મના ભાવને જાણે છે, જે જીવ પોતાના નિજ પરિણામને જાણે છે, પોતાના નિજ પરિણામ જે શુદ્ધ નિર્મળ પરિણામ છે એને જાણે છે અને જે જીવ પૂતગળ કર્મના ફળને જાણે છે, એમ ત્રણે ત્રણ અપેક્ષાઓ લઈ અને જુદું જુદું પાડી અને એનો વિસ્તાર કરવામાં આવ્યો કે એવો જીવ પૂતગળ સાથે કરતા કર્મ ભાવે છે કે નથી. એટલે કે એવા જીવને પૂતગળ સાથે કરતા કર્મ ભાવ છે કે નથી એમ લેવામાં આવ્યું. એટલે ત્રણેય જે અપેક્ષા ત્યાં લેવામાં આવી હતી એ ત્રણેય અપેક્ષાઓને અહીંયા 79મી ગાથામાં એક સાથે સમાવવામાં આવી છે. એ જ પ્રકારની અપેક્ષાઓ કે પૂતગળ જે છે એ પૂતગળ દ્રવ્ય કે જે જીવના પરિણામને નથી જાણતું, કેમ કે ત્યાં પહેલામાં આપણે જે લીધું હતું એ જીવ હતો તે જીવ પોતાના પરિણામને જાણતો હતો એમ આપણે 77 ગાથામાં હતું, તો અહીંયા આ પૂતગળ દ્રવ્ય જે છે તે જીવના પરિણામને જાણતું નથી, પોતાના પરિણામને જાણતું નથી. ત્યાં પહેલામાં પૂતગળના પરિણામને જાણવાની વાત 76માં લેવામાં આવી હતી અને પોતાના પરિણામના ફળને નહીં જાણતા. પૂતગળ એવું છે કે જે પોતાના પરિણામના ફળને નથી જાણતું, ત્યાં 78મી ગાથામાં એ પૂતગળ પરિણામના ફળને જીવ જાણતો હતો. એટલે જે ત્રણેય ગાથાઓની અંદર જે ત્રણેય વખતે જુદી જુદી અપેક્ષા લઈ અને જે વાત કરવામાં આવી હતી કે આવો જીવ એને પૂતગળ સાથે કરતા કર્મભાવ છે કે નથી, તો એ ત્રણેય ગાથામાં જે ત્રણ જુદી જુદી અપેક્ષાઓ જીવને માટે લીધી હતી એવા જ પ્રકારની ત્રણ અપેક્ષાઓને અહીંયા પૂતગળ માટે લઈ અને વાત કરી છે અને પૂતગળની મુખ્યતાથી વાત લઈ અને આખી ગાથા કહેવામાં આવી છે. એટલે પ્રશ્ન એવો કરવામાં આવ્યો છે એના ઉત્તર રૂપે ગાથા કહેવામાં આવી છે. એટલે કે એવું પૂતગળ દ્રવ્ય, કેવું પૂતગળ દ્રવ્ય કે જે પોતાના પરિણામને જાણતું નથી, પોતાના પરિણામને ફળને જાણતું નથી અને જીવના પરિણામને પણ જાણતું નથી. પૂતગળ દ્રવ્ય એ જીવના પરિણામને નથી જાણતું, પોતાના પરિણામને નથી જાણતું કે પોતાના પરિણામના ફળને પણ જાણતું નથી. આવું પૂતગળ દ્રવ્ય એને જીવ સાથે કરતા કર્મભાવ, એટલે કે એ પૂતગળ દ્રવ્ય કરતા હોય અને એ જીવની અંદર કાર્ય કરતો હોય, એ જીવમાં જે કંઈ થાય એ એનું કર્મ હોય, કરતા પૂતગળ દ્રવ્ય થઈ જાય અને કાર્ય જીવમાં થાય એવી રીતે આખી વાત લીધી છે. 76, 77 અને 78 ગાથામાં જીવને કરતા કહેવામાં આવ્યો અને એવા જીવને પૂતગળ દ્રવ્યમાં કંઈ કરવા પણ છે કે નથી એમ લેવામાં આવ્યું. 76, 77 અને 78 ગાથામાં જીવ ભગવાન આત્મા એ કરતા અને એને પૂતગળની અંદર કંઈ કરવા પણ છે કે નથી, એની અંદર એ કંઈ કાર્ય કામ કર્મ કરે છે કે નથી એમ પ્રશ્ન હતો. એટલે ત્યાં કરતા જીવને લીધો હતો. અહીંયા 79મી ગાથાની અંદર કરતા તરીકે પૂતગળ દ્રવ્ય થઈ જાય તો એ જીવમાં કંઈ કરી શકે છે કે નથી કરી શકતું? 76, 77 અને 78 કરતા અહીંયા વાત જુદી છે. પૂતગળ દ્રવ્યથી શરૂઆત કરી છે. પૂતગળ દ્રવ્ય કેવું છે? પૂતગળ દ્રવ્ય અચેતન છે. પૂતગળ દ્રવ્ય જડ છે. પૂતગળ દ્રવ્ય અચેતન જડ છે, જેનો સ્વભાવ જડ સ્વભાવ છે. એને જ્ઞાન કરવાપણું છે જ નહીં, એનામાં ચેતન છે જ નહીં, એનામાં કોઈ જ્ઞાન ગુણ છે જ નહીં, એટલે એ કંઈ જ્ઞાન કરતું નથી. જે ચેતન નથી એવું પૂતગળ દ્રવ્ય કંઈ જ્ઞાન કરતું જ નથી. પૂતગળ દ્રવ્ય જાણતું જ નથી કે પોતાનું પરિણમન કઈ રીતે થઈ રહ્યું છે. પૂતગળ દ્રવ્યને ખબર જ નથી કે એનું પરિણમન થાય છે તો કયા પ્રકારે થાય છે, શા માટે થાય છે. એવી પૂતગળ દ્રવ્યને તો કંઈ ગતાગમ પડતી જ નથી, એ તો જાણવાવાળું જ નથી, એનામાં તો જ્ઞાન કરવાની શક્તિ જ નથી. એવું આ પૂતગળ દ્રવ્ય, જે જડ છે, જે અચેતન છે, એવા પૂતગળ દ્રવ્યને જાણપણું કરવાની શક્તિ નથી, જાણવાની એનામાં તાકાત નથી, એ જ્ઞાન સ્વભાવી નથી, એનામાં જ્ઞાન ગુણ નથી. છતાં એ પૂતગળ દ્રવ્યનું પરિણમન થાય છે, પૂતગળ દ્રવ્યમાં ફેરફારો થાય છે, એની પર્યાયો થાય છે, પણ એ બિચારું એને જાણતું નથી. એ બિચારું જડ છે, એ જ્ઞાન કરતું નથી. એ બિચારું અચેતન છે, એટલે એવું પૂતગળ દ્રવ્ય જેમાં ફેરફારો દરેક સમયે થાય છે, એ પૂતગળના પરમાણુઓ છે, એ ભેગા થાય છે, છૂટા પડે છે, સ્કંધની રચના થાય છે, સ્કંધમાંથી પાછા પરમાણુઓ છૂટા પડે છે, અને એનું એ પ્રમાણે બંને રીતે પરિણમન એક સાથે ચાલે છે. પરમાણુ તરીકે શુદ્ધ નિર્મળ પરિણમન છે, અને પરમાણુઓ ભેગા થાય છે, સ્કંધ બને છે, તો એ વિભાવરૂપ પરિણમન છે. એવું આ પૂતગળ દ્રવ્યનું પરિણમન તો સદાય ચાલે છે, ચાલે છે, ચાલે છે, થયા જ કરે છે. પણ એવા પરિણમનને પૂતગળ દ્રવ્ય પોતે જાણતું નથી. પૂતગળ દ્રવ્યને ખબર નથી કે એના પરમાણુઓ ભેગા થયા છે, સ્કંદની રચના થઈ છે. એને ખબર નથી કે હવે પરમાણુઓ જુદા પડ્યા છે, અને જુદા પડે છે તો શા માટે જુદા પડે છે, અથવા તો ભેગા થાય છે તો શા માટે ભેગા થાય છે. આમાંનું કંઈ જ્ઞાન પૂતગળ દ્રવ્યને નથી. એ પૂતગળ નિર્જીવ કહીએ કે અચેતન કહીએ, એ જ્ઞાન વિહોણું છે, જ્ઞાન વિનાનું છે, એનામાં જ્ઞાન કરવાની શક્તિ નથી. એવું એ પૂતગળ દ્રવ્ય, એનું પરિણમન થઈ રહ્યું છે, બંને રીતે પરિણમન થઈ રહ્યું છે, પરમાણુ તરીકે પણ એનું પરિણમન છે, શુદ્ધ પરિણમન, અને સ્કંદ તરીકે વિભાવ પરિણમન પણ છે. અનેક પ્રકારના પૂતગળો, અસંખ્ય પ્રકારના પૂતગળો જાતિ અપેક્ષાએ જોઈએ તો બધા જ પૂતગળોનું પરિણમન થાય છે. કોઈ પૂતગળ કુટસ્થ નથી, બધા પૂતગળનું પરિણમન થાય છે. આટલું બધું પૂતગળનું પરિણમન થઈ રહ્યું છે, તે છતાંય પૂતગળ પોતે તો એને જાણતું નથી. એનું પરિણમન થાય છે તો એવું પરિણમન થવા માટે થઈ અને કોણ જવાબદાર છે, કેવી રીતે થાય છે, આ વાતને પૂતગળ દ્રવ્ય જાણતું જ નથી. એવા પૂતગળ દ્રવ્યની અહીંયા વાત કરી છે અને પૂછે છે, પ્રશ્ન તરીકે જિજ્ઞાસુ શિષ્ય છે એ પૂછે છે કે પ્રભુ આપે કૃપા કરીને એ તો સમજાવ્યું કે જીવને પૂતગળ દ્રવ્ય સાથે કરતા કર્મ ભાવ નથી, એટલે કે જીવ એ પેલા પૂતગળના કાર્યો કરવાવાળો નથી. પૂતગળમાં જે કામ થાય છે, કાર્યો થઈ રહ્યા છે, એ બધું કાર્ય પૂતગળનું પોતાનું છે, જીવનું એ કાર્ય નથી, જીવનું એ કર્મ નથી, અને એ કાર્યનો કરતા જીવ નથી. જીવનું કાર્ય જુદું છે. જીવ એટલે ભગવાન આત્મા પોતે પોતાના ભાવે પરિણમે છે, એનું પરિણમન શુદ્ધ નિર્મળ પરિણમન છે, એનો એ કરતા છે. બાકી એ પૂતગળના પરિણામનો કરતા નથી, પૂતગળ પરિણામના ફળનો પણ એ કરતા નથી. આ વાત તો પ્રભુ આપે મને બરાબર સમજાવી અને હું સમજ્યો. પણ હવે મને એક આશંકા થાય છે કે પેલું પૂતગળ દ્રવ્ય છે એ પોતાના પરિણામને તો કરે છે, એ વાત તો સમજાય છે, પણ એનું કંઈ કરતાપણું કરવાપણું જીવ દ્રવ્યમાં છે કે નથી? એ ભલે જાણવાવાળું નથી, એ જાણતું નથી, એ જીવને જાણતું નથી, જીવના પરિણામને જાણતું નથી, અને પોતાના પરિણામને પણ એ પૂતગળ દ્રવ્ય જાણતું નથી, અને પોતાના પરિણામના ફળને પણ એ જાણતું નથી. એ વાત તો બરાબર છે, છતાં પણ એ કંઈ જીવની પર્યાયમાં કંઈ ફેરફાર કરે છે કે નથી કરતું? પૂતગળ દ્રવ્ય કંઈ જીવમાં કામ કરે છે કે નથી કરતું? આવો પ્રશ્ન જિજ્ઞાસુ શિષ્યનો છે. પ્રશ્નની ગંભીરતા સમજવા જેવી છે કે આવો પ્રશ્ન કેમ કર્યો, પૂતગળની અપેક્ષાથી લઈને કેમ આવો પ્રશ્ન થયો? જ્યારે આપણે ગાથાનો ઉત્તર લઈએ ત્યારે એમાં એ આપોઆપ આપણને સમજાઈ જશે કે આવો પ્રશ્ન અને એનો જવાબ તો બહુ મહત્વના છે. પણ સહેજ હું આછી રૂપરેખા આપી દઉં કે જેથી ખ્યાલમાં રહે કે આવો પ્રશ્ન શા માટે થયો, એનું તાત્પર્ય શું હોય. તેનું તાત્પર્ય એટલું જ છે કે પૂતગળના પરિણામો થઈ રહ્યા છે અને જીવ એની સમીપમાં રહ્યો છે, અને એ પૂતગળના પરિણામોને એ જાણવા વાળો રહ્યો છે. તો એ જ્યારે જીવ જ્ઞાન કરે છે તો એ જ્ઞાનની ક્રિયા ભલે જીવ કરતો હોય પણ એમાં જ્ઞાન એને પૂતગળના પરિણામનું થઈ રહ્યું છે, પૂતગળ એની સમીપમાં રહીને પરિણમી રહ્યું છે, તો પૂતગળનું કંઈક કરવા પણ જરૂરથી હોવું જોઈએ. શું વિચાર આવ્યો કે આત્મા પૂતગળના પરિણામો જે થઈ રહ્યા છે એને એ જ્યારે જાણે છે, એનું એ જાણ પણ થઈ રહ્યું છે, જ્ઞાન કરી રહ્યો છે, ત્યારે એ પૂતગળના પરિણામોનું એ જ્ઞાન કરે છે એ વખતે એ જ્ઞાન થાય છે, ભલે જીવને થાય છે, પણ એવી જ્ઞાન ક્રિયાની અંદર આ પૂતગળ દ્રવ્યને કંઈક કરવા પણ જરૂરથી હોવું જોઈએ, તો જ એને એટલે કે જીવને એનું જ્ઞાન થાય એવું એના અંતરમાં છે. એટલે શિષ્યએ એની સ્પષ્ટતા માટે પ્રશ્ન કર્યો છે કે આ જીવના બધા પરિણામોને જાણવા પણ થાય છે, બધા પરિણામો પૂતગળના છે એને પણ જાણે, પોતાના પરિણામને જાણે, તો પૂતગળના પરિણામને જાણતો હોય ત્યારે એ પૂતગળ કંઈક કરતું હોવું જોઈએ કે જેથી પેલા જીવને જણાય? પૂતગળ કંઈક કરે તો જીવને જ્ઞાન થાય, એવું કંઈક હોવું જોઈએ. આવો એક વિકલ્પ આવ્યો, આશંકા થઈ, એટલે શિષ્યએ આવો પ્રશ્ન પૂછ્યો છે. જો પ્રશ્નની ગંભીરતા જ્યાં સુધી સમજાશે નહીં ને ત્યાં સુધી એમાં જે વાત આપી છે ને મહત્વની વાત છે, અતિ અતિ મહત્વની, એનું લક્ષ નહીં થાય, એ બરાબર નહીં પકડાય. એટલે આપણે પ્રશ્ન ઉપર જ અત્યારે તો સમજી રહ્યા છીએ. બીજું, ગુરુદેવે પણ પ્રશ્ન ઉપર 20 મિનિટ સુધી વ્યાખ્યાન કર્યું છે. પ્રશ્ન આ ત્રણ લીટીની અઢી લીટી ઉપર કેટલો બધો સમય આપી અને સમજાવ્યું છે, અને એ વાત ગુરુદેવના મુખેથી સાંભળવી એ તો આપણું અહોભાગ્ય છે, અને બધાને મારી વિનંતી છે કે જરૂરથી સાંભળજો. આપણે આટલી સ્પષ્ટતા કર્યા પછીથી હવે આપણે 79મી ગાથા લઈએ. નાપિ પરિણમતિ ન ગૃહાતી ઉત્પત્તિ ન પરદ્રવ્ય પર્યાય ઉદ્ગલ દ્રવ્યમપી તથા પરિણમતિ સ્વકહી ભાવહી. 79મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ.
એરીત પુદગલ દ્રવ્યતે પણની જ ભાવે પરિણમે પરદ્રવ્ય પર્યાય ન પ્રણમે નવગ્રહે નવ ઉપજે.
ગાથાના અર્થમાં જતા પહેલા આપણે ગુજરાતી ગાથામાંથી કેટલીક વાત જરા સમજીએ તો ઘણી સરળતા રહેશે. શું કહ્યું કે એ રીતે પૂતગળ દ્રવ્ય તે પણ નિજ ભાવે પરિણમે, એટલે પોતે પોતાના ભાવે પરિણમે પૂતગળ દ્રવ્ય પણ, અને પરદ્રવ્ય પર્યાયે ન પ્રણમે, પૂતગળ દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય રૂપે ન પરિણમે, એ બીજા દ્રવ્યની પર્યાયને ન ગ્રહે અને ન ઉપજે. કોણ? પૂતગળ દ્રવ્ય. પૂતગળ દ્રવ્ય પરદ્રવ્ય પર્યાય એટલે પૂતગળ દ્રવ્ય માટે પરદ્રવ્ય ઉદ્ગળ દ્રવ્ય પોતે પોતા સિવાયના બાકીના બીજા બધા દ્રવ્ય છે એને એ પરદ્રવ્ય કહે છે. જો આ વાત નહીં પકડાય ત્યાં સુધી આગળ ગાથામાં કંઈ સમજાશે નહીં. શું કહે છે કે એ રીતે પૂતગળ દ્રવ્ય પણ પોતે પોતાના ભાવે પરિણમે. આ તો સમજાયું કે જેમ જીવ પોતે પોતાના ભાવે પરિણમે એ જ રીતે આ પૂતગળ દ્રવ્ય પણ પોતે પોતાના નિજ ભાવે પોતાના ભાવે પરિણમે. એ તો બરાબર છે, પણ સાથે ને સાથે જેમ પેલો જીવ પરદ્રવ્યના કાર્યો કરતો નથી, પરદ્રવ્ય રૂપ થતો નથી, પરદ્રવ્યને ગ્રહતો નથી, પરદ્રવ્યના પરિણામ કરતો નથી, એ જ રીતે આ પરદ્રવ્યની જે વાત જે છે એ પૂતગળે પણ લીધી. પૂતગળ પણ એમ કહે છે, પૂતગળ દ્રવ્ય પણ એમ કહે છે કે પૂતગળ દ્રવ્ય પણ પરદ્રવ્યના ભાવે ન પરિણમે, પરદ્રવ્ય રૂપે ન થાય, પરદ્રવ્ય રૂપે ન ઉપજે. એટલે પરદ્રવ્ય પૂતગળ દ્રવ્ય માટે શું છે? જીવ. પૂતગળ દ્રવ્ય એમ કહે છે કે ભાઈ હું પણ પૂતગળ દ્રવ્ય એવું છું કે મારા ભાવે પરિણમું, પણ પરદ્રવ્યના ભાવે ન પરિણમું. એટલે પરદ્રવ્ય કહેતા પૂતગળ દ્રવ્યને માટે પરદ્રવ્ય એટલે જીવ. પૂતગળ દ્રવ્ય એમ કહે છે કે હું મારા પરિણામ કરું પણ જીવના પરિણામ ન કરું. આપણે શરૂઆતમાં જ વાત કરી કે અહીંયા પૂતગળ દ્રવ્યની અપેક્ષાથી વાત આખી લેવામાં આવી છે. એક એક શબ્દ તરફ ધ્યાન આપવું, ખૂબ કોન્સન્ટ્રેશન રાખવું પ્રભુ. આ વાતો બધી જીનેશ્વર ભગવાનની વાણીમાંથી આવેલી અલૌકિક વાત છે, લૌકિક નથી. અને એને સમજાવનારા પણ એવા મહાપુરુષો થઈ ગયા કે જેમને અંદરમાંથી એ વાત આવતી હતી. એટલે શાંત ચિત્તે એને સમજવાની જરૂર છે. પૂતગળ દ્રવ્ય કહે છે કે હું મારા ભાવે પરિણમું પણ પરદ્રવ્યના ભાવે ન પરિણમું. તો આપણે પૂતગળ દ્રવ્યને જો પૂછીએ કે ભાઈ તું તારા ભાવે પરિણમે ને તું પરદ્રવ્ય કોને કહે છે, તો એ પૂતગળ દ્રવ્ય એમ કહે છે કે જીવ છે તે પરદ્રવ્ય છે, પૂતગળને માટે જીવ છે તે પરદ્રવ્ય છે. એટલે પૂતગળ દ્રવ્ય પોતે પોતાના ભાવે પરિણમે, પણ પૂતગળ દ્રવ્યને માટે જે પર છે, પૂતગળ દ્રવ્યને માટે જે પર છે એવો આ જીવ, એવા જીવના ભાવે પૂતગળ દ્રવ્ય થતું નથી. પૂતગળ દ્રવ્ય પોતે પોતાપણું રાખે છે, એ જીવપણે થતું નથી. વ્યવહારમાં પણ એવું જ છે ને. તમે જોશો, તમે વ્યવહારમાં કે ક્ષત્રિય હશે ને એને તમે એમ કહો ને કે ભાઈ તું બ્રાહ્મણ રૂપે તો ના, અમે ક્ષત્રિય એટલે ક્ષત્રિય પણ જ રહીએ. બ્રાહ્મણ હશે એને કહેશો તમે કે ભાઈ તું ક્ષત્રિય પણ તો ના, અમે તો બ્રાહ્મણ કહેવાય એટલે બ્રાહ્મણ પણ. વાણિયો હશે એને કહીએ કે તું જરા ક્ષત્રિય પણ એના લક્ષણો જરા ગ્રહણ કર ને, તો નહીં અમે વાણિયા એટલે વાણિયા, અમે બુદ્ધિશાળી. અરે પેલો સુથાર હશે ને તો એ પણ એમ કહેશે કે ના અમે અમે કારીગર અમે સુથાર એટલે અમે સુથાર જ. એમ બધાને પોતપોતાના ભાવે જ રહેવું છે, કોઈને પોતાનો ભાવ છોડવો ગમતો નથી. આ વ્યવહારની વાત, લૌકિકની વાત કરું છું. બધાને એનું પોતાનું મહત્વ છે. પેલો નાનામાં નાનો સામાન્યમાં સામાન્ય પેલો જે ચમાર છે ને, તો ચમાર પણ એમ કહેશે કે ના અમે તો ચમાર. બધાને પોતાના ભાવે રહેવું ગમે છે, બરાબર છે ને. એમાં અહીંયા પૂતગળ જે છે ને એને પણ એવું જ છે. ભલે એ ચેતન નથી, એ જ્ઞાન કરી શકતું નથી, છતાંય એ પૂતગળ પૂતગળના ભાવે જ રહે છે, એને જીવના ભાવે નથી થવું. જીવમાં ગમે તેવી ચેતના ભરી છે, અનંત ગુણ ભર્યા છે, બધી વાત ભલે રહી, પણ પૂતગળને કંઈ જીવ બનવું નથી, પૂતગળને ચેતન થવું નથી, ચેતનના ભાવે એને પરિણમવું નથી, એમ અહીંયા તો કહે છે. હવે આપણે ગાથાનો અર્થ લઈએ અને મૂળ વાતને સમજીએ. આ એક પ્રકારે સમજ આપવા માટે આ રીતે વાત આપણે લીધી. હવે આપણે મૂળ વાતને સરસ રીતે સમજીએ, જે ભાવ ભર્યો છે, જે આશય જે કહેવાનો છે એને પણ આપણે પકડીએ. તો અહીંયા ગાથાના અર્થમાં કહે છે કે અગાઉ જે રીતે ગાથામાં કહેવામાં આવ્યું એ રીતે, તથા એટલે એવી રીતે પૂતગળ દ્રવ્યમ અપવી એટલે પૂતગળ દ્રવ્ય પણ પરદ્રવ્ય પર્યાય પરદ્રવ્યના પર્યાય રૂપ ન અપી પરિણમતી પરિણમતું નથી, ન ગ્રહણાતી તેને ગ્રહણ કરતું નથી, અને ન ઉત્પદ્યતે તે રૂપે ઉપજતું નથી. કારણ કે તે સ્વકઈ ભાવઈ પોતાના જ ભાવોથી પોતાના જ ભાવો રૂપે પરિણમતી પરિણમે છે. પૂતગળ દ્રવ્ય પણ પરદ્રવ્યના પર્યાય રૂપે પરિણમતું નથી, પરદ્રવ્યના પર્યાય રૂપે પરિણમતું નથી અને પરદ્રવ્યની પર્યાય જે થાય છે એને ગ્રહણ કરતું નથી અને તે રીતે ઉપજતું પણ નથી, કારણ કે તે પોતે પોતાના જ ભાવે પરિણમે છે, અન્યના ભાવે થતું નથી, બીજાના ભાવે પરના ભાવે થતું નથી, એટલે જીવના ભાવે એ થતું નથી, એ જીવના ભાવે થતું નથી. હવે અહીંયા આ વાત આવી છે એટલે આગળ ટીકામાં જે વાતને સમજવાની છે એ પહેલા આપણે થોડીક વાત બીજી લઈએ, બીજી નથી પણ મૂળ પ્રશ્નમાં જે વાત હતી એનો થોડોક આપણે વિસ્તાર સમજીએ એટલે વધારે સમજ પડશે. કે જો પ્રશ્નમાં એક વાત હતી કે જીવના પરિણામ, જે અગાઉની ગાથામાં પણ આવી ગયું, તો પુનરાવર્તન કરીએ કે જીવના પરિણામ શું, જીવના પરિણામ શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રના, શાંતિના, આનંદના જે પરિણામ છે ને એ જીવના પરિણામ છે. જીવના પરિણામ કેવા જીવના પરિણામ છે? જીવ ચેતન ભગવાન આત્મા એના પરિણામ શું હોય કે પોતે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, શાંતિ, આનંદ, સુખના પરિણામે પરિણમે છે. એ બધા પરિણામ જે થાય છે જીવને એ જીવના પરિણામ કયા, એ જીવના પરિણામ કયા. ત્યાર પછીથી જે બીજું લીધું કે પૂદગળના પોતાના પરિણામ, તો પૂદગળના પરિણામ, પોતાના પરિણામ જે છે તે શું છે? એ રાગ દ્વેષના પરિણામ છે, એ પૂદગળના પરિણામ છે. રાગ દ્વેષના પરિણામ તે પૂદગળના પરિણામ છે. અને ત્રીજું લીધું કે પોતાના પરિણામના ફળ, એટલે પૂદગળ દ્રવ્યના પરિણામના ફળ, એટલે કે કર્મના પરિણામનું ફળ. કર્મના પરિણામનું ફળ શું છે? હરખ શોક થાય છે, સુખ દુઃખની કલ્પના થાય છે, એ પૂદગળ કર્મનું પરિણામ છે. પૂદગળના પોતાના પરિણામ જે છે તે રાગદ્વેષના પરિણામ, શુભાશુભ ભાવના પરિણામ જે છે એ પૂદગળના પરિણામ છે. અને એવા પરિણામનું ફળ એ શું છે? હરખ શોક થાય છે, સુખ દુઃખની કલ્પના થાય છે, તે તેનું ફળ છે. આ ત્રણેય વાત અગાઉ આવી ગઈ છે પણ આટલું આપણે ફરી યાદ કરી લઈએ. કેવા જીવના પરિણામ? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ, શાંતિના પરિણામ, એના જાણવા દેખવાના પરિણામ જે કહીએ છીએ તે જ્ઞાનના પરિણામ, એ બધા જીવના પરિણામ છે. જીવ પોતાને પણ જાણે છે, પરને પણ જાણે છે, એ પરિણામ જીવના છે, એ પૂદગળના નથી. એ પરને જાણે છે ત્યારે પણ એ પરિણામ એ જાણવાના થયા, તો જાણવારૂપ પરિણામ જે થાય છે એમાં એને બીજાની અપેક્ષા નથી અને એ પરિણામ એના છે. અને એ અપેક્ષા નથી એમ જે આપણે કહેતા હતા અત્યાર સુધી, એ વાત અહીંયા આ ગાથામાં પકડવાની છે. જીવના પરિણામ કેવા પ્રકારના થાય છે? કે જીવનું સ્વરૂપ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપમાં એને નિર્મળ શુદ્ધ પરિણામ થાય છે, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, શાંતિ, આનંદ, સુખના પરિણામ થાય છે. એટલે એના જે પરિણામ થઈ રહ્યા છે એ તો એના સ્વરૂપ પ્રમાણે થઈ રહ્યા છે. ત્યારે એ જે જાણવાવાળો થયો છે, જ્ઞાન કરે છે, તે જ્ઞાનના પરિણામ છે. એમાં એ સ્વને પણ જાણે છે, પોતાને પણ જાણે છે અને પરને પણ જાણે છે. હવે એ પરને જાણે છે તો એમાં એને પરને જાણે છે ત્યારે પણ પરની અપેક્ષા નથી. સામે પરના પરિણામો થઈ રહ્યા છે માટે એ જાણે છે એમ નથી. આ વાત આપણે કરી હતી કે પેલા રાગ દ્વેષ થાય છે તો રાગદ્વેષના પરિણામ કોના છે? પૂદગળના પરિણામ છે. તો એવા રાગદ્વેષના પરિણામ થાય છે એટલે જીવ એને જાણે છે એમ નથી, એમ નથી. આવી વાત આપણે લીધી હતી અને એ વાત આ ગાથાની અંદર વધારે સ્પષ્ટ કરીને સમજાવી છે કે ખરેખર જીવના જે પરિણામ છે તે પરમ નિરપેક્ષપણે થાય છે, એને કોઈની અપેક્ષા નથી. પરમ નિરપેક્ષ, પરમ નિરપેક્ષ એટલે કોઈ પણ પ્રકારે કોઈની પણ અપેક્ષા વિના જીવના પરિણામ થાય એ પરમ નિરપેક્ષ પરિણામ છે, કોઈની અપેક્ષા નથી. જીવ જ્ઞાન કરે છે તો એમાં સામે જ્ઞેયની અપેક્ષા નથી. સામે જ્ઞેય છે તો જ્ઞાન થાય છે એવી અપેક્ષા નથી, કેમ કે જીવના પરિણામ એના પોતાના છે, જીવમાં એવા ગુણ છે એટલે એવા પરિણામ થાય છે. જ્ઞાન સ્વભાવ જીવનો છે એટલે એવા જ્ઞાનના પરિણામ થાય છે. હવે એ જ્ઞાનના પરિણામ જે થાય છે એમાં એને બીજા કોઈની અપેક્ષા નથી, એટલે પરનું જ્ઞાન કરે છે. જે રાગ થાય છે, શુભભાવ થાય છે, જે પૂતગળના પરિણામ આપણે કયા, શુભભાવને આપણે પૂતગળના પરિણામ કયા, રાગના પરિણામ કયા, જે એ બધા પૂતગળના પરિણામ છે. તો એવા પૂતગળના પરિણામને જ્યારે જીવ જાણે છે ત્યારે પણ એ પૂતગળના એવા પરિણામ થયા છે માટે જાણે છે એમ નથી. જીવનું જાણવું જે છે એ એનો સ્વતંત્ર સ્વભાવ છે, એને કોઈની અપેક્ષા નથી, કોઈની જરૂર નથી, કોઈનો આધાર નથી, એ પોતે પોતાના કારણે એ જાણે છે. એનું જ્ઞાન છે એ એનો સ્વભાવ છે, એને જ્ઞાન ક્રિયા કરવી એ એનું પરિણમન છે. એમાં પેલા થાય તો જાણે એવી કોઈ કન્ડિશન નથી, એવી કોઈ કન્ડિશન નથી લાગુ પડતી. કેમ? કેમ કે જીવ સ્વતંત્ર દ્રવ્ય છે, એનો જ્ઞાન કરવાનો સ્વભાવ છે, અને એ જાણે એમાં કોઈ વસ્તુની એને જરૂર નથી, કોઈની એને અપેક્ષા નથી, એ કંઈ કન્ડિશનલી જાણતો નથી. આમ થાય તો જ જાણે એમ નહીં, જીવનો સ્વભાવ છે જાણવાનો માટે જાણે છે. એટલે રાગના પરિણામ થાય ત્યારે પણ જીવ જાણે છે તો રાગના પરિણામ સામે છે જ્ઞેય તરીકે તો જાણે છે એમ નથી. આ વાત આપણે અગાઉની ગાથામાં લીધી, પણ એનું કારણ અને કઈ રીતે છે એ તર્ક દ્વારા આ ગાથામાં સમજાવ્યું છે. હવે એ વાત અહીંયા આવશે કે ગાથાના અર્થમાં તો સીધી સરળ વાત કરી દીધી કે પૂતગળ દ્રવ્ય પોતે પોતાના પરિણામે પરિણમે છે, પોતાના પરિણામે પરિણમે છે, અને બીજા પૂતગળ દ્રવ્ય માટે જે પર છે એવા કોઈ પણ પરદ્રવ્યના ભાવે એ પરિણમતું નથી, પરદ્રવ્યના પરિણામ રૂપે એ થતું નથી, પરદ્રવ્યના પરિણામ રૂપે એ ઉપજતું નથી. પૂતગળ દ્રવ્યની વાત આપણે લઈએ, એક પૂતગળ દ્રવ્યનો વિચાર કરીએ કે માટી, માટીને આપણે લઈએ તો માટી જે છે, ટીકામાં અહીંયા કહે છે એને લઈને આપણે સમજીએ કે માટી કઈ રીતે પરિણમે છે. તો કે જેમ માટી પોતે ગળામાં અંતરવ્યાપક થઈને, ગળામાં અંતરવ્યાપક થઈને માટી પોતે વ્યાપીને, સેમાં ગળામાં એટલે આખો ગળો છે એ આખે આખા ગળામાં, એટલે ગળાના દરેક ભાગમાં માટી જ વ્યાપી રહી છે. અમુક ભાગમાં માટી ને અમુક ભાગમાં બીજું એમ નથી, કોણ વ્યાપી રહ્યું છે? ઘડો આખો જે બન્યો એ માટીની જે પર્યાય થઈ, માટીની અવસ્થા બદલાઈ, એ માટી એ ઘડામાં માટી બધે જ વ્યાપી રહી છે, ઘડામાં બધે જ માટી જ વ્યાપી રહી છે, એમાં કુંભાર વ્યાપતો નથી. ઘડામાં કોણ વ્યાપે છે? માટી જ વ્યાપે છે. ઘડાનો ગમે તે ભાગ લઈએ તો એ દરેકે દરેક ભાગમાં માટી છે, માટીના ગુણો છે, માટીપણું છે, એમાં ક્યાંય કુંભારપણું નથી, કુંભારના ગુણો નથી. એટલે સમગ્ર ઘડામાં જે માટીની જે પર્યાય થઈ છે, પિંડરૂપ પર્યાય હતી એ બદલાઈ અને ઘડારૂપે થઈ રહી છે, તેમાં કોણ વ્યાપી રહ્યું છે, અંદરમાં કોણ છે? એ માટી વ્યાપી રહી છે. એટલે જેમ માટી પોતે ઘડામાં અંતરવ્યાપક થઈને એમાં જ એ માટી વ્યાપી રહી છે, અંદરમાં બીજું કંઈ નથી. આગળ પણ કહે છે કે એ વ્યાપી રહી છે ત્યારે, એટલે ઘડાની પર્યાય જ્યારે થઈ છે ત્યારે પણ શરૂઆતથી જે માટી જ હતી, ઘડો બન્યો, પિંડમાંથી ઘડો બન્યો તો એ બનતો તો ત્યારે પણ પહેલેથી એ માટી જ એ રૂપે થઈ રહી હતી અને છેવટે ઘડો બન્યો. એમ નથી કે શરૂઆતમાં કંઈક બીજું હતું અને પછી બીજું, એવું કંઈ થયું નથી. મધ્યમાં પણ એ માટી જ હતી અને છેલ્લે જે પરિણામ આવ્યું, ઘડો બન્યો, અંતમાં પણ એ માટી જ રહી. ઘડાની પર્યાય જ્યારે થઈ, માટીમાંથી ઘડાની પર્યાય થઈ, માટીમાંથી ઘડા રૂપે અવસ્થા થઈ, ત્યારે એમાં માટી જ વ્યાપે છે અને શરૂઆતથી, આદિમાં, મધ્યમાં એટલે પછી પણ, અને છેવટે ઘડો બન્યો ત્યારે પણ, અંતમાં પણ એ માટી જ વ્યાપતી રહી છે, બીજું કંઈ એમાં વ્યાપતું નથી. આ ઉદગળની વાત ચાલે છે. ઉદગળ દ્રવ્ય કેવી રીતે વ્યાપે છે એની પર્યાય થઈ એ પરિણમન થયું છે, એ એનું કાર્ય થયું છે. માટીએ શું કાર્ય કર્યું? તો કે માટી પોતે ઘડા રૂપે થઈ એવું કાર્ય થયું છે, એટલે માટી એનો કરતા છે. અને કરતા છે તો એ કઈ રીતે કરતા છે? તો કે એ એમાં વ્યાપે છે, અંતર વ્યાપીને, એટલે બધે જ પૂરેપૂરા ઘડાની અંદર એ પોતે એકલી જ વ્યાપી રહી છે. અને શરૂઆતથી જ્યાં કરીને જે આખો ઘડો બન્યો છે એ પર્યાય થઈ છે, એ પરિણામ આવ્યા છે, એ કાર્ય થયું છે. તો એમાં આદિ મધ્ય અને અંતમાં એ માટી જ વ્યાપે છે. અને એ માટી એવી રીતે વ્યાપી અને કોને ગ્રહે છે? એ ઘડાને ગ્રહે છે. એટલે એમ એ ઘડાને ગ્રહણ કરવા વાળી છે. માટી પોતે પંડરૂપ અવસ્થામાંથી પોતાની ઘડારૂપ અવસ્થાને ગ્રહણ કરવા વાળી માટી પોતે જ છે. માટીનું જ એ કાર્ય છે અને માટી ઘડારૂપે પરિણમે છે. અને ઘડારૂપે પરિણમવાનું જે થયું એ ફેરફાર થયા, એટલે એ ફેરફાર કરનાર પણ માટી પોતે જ છે. અને નવી અવસ્થા રૂપે ઉપજનારી, ઘડા રૂપે ઉપજી રહી છે, એ પણ માટી પોતે જ છે. જેમ માટી પોતે ઘડામાં અંતરવ્યાપક થઈને આદિ મધ્ય અંતમાં વ્યાપીને ઘડાને ગ્રહે છે, એટલે કે ઘડાની પર્યાયને માટી પોતે જ ગ્રહણ કરી રહી છે, ધારી રાખેલ છે, ધારી રાખીને રહી છે, ઘડા રૂપે પરિણમી રહી છે. કોણ? માટી. અને ઘડા રૂપે ઉપજી છે એ કોણ છે? માટી જ છે. તેવી રીતે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને જે જાણતું નથી એવું અજ્ઞાની પૂતગળ, એવું જળ પૂતગળ, એવું અચેતન પૂતગળ, કે જે જીવના પરિણામને પણ જાણતું નથી, પોતાના પરિણામને પણ જાણતું નથી, પોતાના પરિણામના ફળને પણ જાણતું નથી, એવું પૂતગળ દ્રવ્ય. આ બધા જે છે એ પૂતગળ દ્રવ્ય માટેના વિશેષણો મૂક્યા છે, કે જે જીવના પરિણામને જાણતું નથી, પોતે પરિણામ કરે છે છતાં પણ જાણતું નથી, પોતાને જાણતું નથી, અને પોતાના પરિણામના કારણે જે ફળ આવે છે એને પણ એ જાણતું નથી, એવું પૂતગળ દ્રવ્ય. પોતે શું કરે છે? પોતે પોતાપણે પરિણમે છે. પોતે પૂતગળ દ્રવ્ય પોતાપણે પરિણમે છે, પણ પરદ્રવ્યના પરિણામપણે નથી પરિણમતું. પરદ્રવ્યના પરિણામમાં એ અંતરવ્યાપી, અંતરવ્યાપક થઈને પરિણમતું નથી. એ પરદ્રવ્યની અંદર એની આદિમાં નથી, એના મધ્યમાં નથી, કે અંતમાં પણ નથી. એ પરદ્રવ્યના જે પરિણામ છે, નવી પર્યાય પરદ્રવ્યની જે થાય છે એને ગ્રહણ પણ કરતું નથી, એને રૂપે પરિણમતું નથી, કે તે રૂપે ઉપજતું પણ નથી. આ પૂતગળ દ્રવ્ય બીજા પરદ્રવ્ય, હવે પૂતગળ દ્રવ્ય માટે પરદ્રવ્ય કોણ છે? આપણે શરૂઆતમાં જ વાત કરી, પૂતગળ દ્રવ્ય માટે પરદ્રવ્ય કોણ છે? જીવ છે, તે પૂતગળ દ્રવ્ય માટે પરદ્રવ્ય છે. એટલે આ પૂતગળ દ્રવ્ય પોતે પરદ્રવ્ય એવા જીવના પરિણામ કરવામાં કંઈ કરતું નથી. એ પૂતગળ દ્રવ્ય એ પરદ્રવ્ય એવા જીવના પરિણામમાં અંતરવ્યાપક થઈને આદિ મધ્યમાં અને અંતમાં વ્યાપીને તેને ગ્રહણ કરે એમ નથી, કે પછી જીવના પરિણામ રૂપે એ પરિણમે એમ પણ નથી, અને તે રૂપે ઉપજે, જીવ રૂપે ઉપજે, જીવની પર્યાય રૂપે ઉપજે એમ પણ નથી. બહુ સહેલું છે, સમજાય એવું છે. શું વાત કરે છે? પૂતગળ દ્રવ્યની વાત કરે છે, કે પૂતગળ દ્રવ્ય છે તે, પેલું માટીનું ઉદાહરણ આપ્યું, તો માટી જે છે તે પોતે પોતારૂપે પૂતગળ છે, તો પોતારૂપે પરિણમે છે, એમાં જે વ્યાપેલી છે પોતાને એ ગ્રહે છે, પોતારૂપે પરિણમે છે, પોતારૂપે ઉપજે છે, એટલે નવી પર્યાય રૂપે ઉપજે છે. એ બધું વાત જે કરવામાં આવી એ બધી એની પોતાની વાત બરાબર છે. એટલે પૂતગળને પણ એમ પોતાનું બધું બરાબર છે, પણ પૂતગળ પરદ્રવ્યમાં એમ વાપતું નથી. પૂતગળ પરદ્રવ્યની અંદર, પરદ્રવ્યની અંદર વ્યાપક થઈને એની આદિ મધ્ય અંતમાં વ્યાપીને એ પરદ્રવ્યની પર્યાયને ગ્રહણ કરતું નથી. પૂતગળ દ્રવ્ય માટે પરદ્રવ્ય એટલે આ જીવ છે, તો પૂતગળ દ્રવ્ય જીવની પર્યાયને ગ્રહણ કરતું નથી. એટલે પૂતગળ દ્રવ્ય માટે જીવની પર્યાય છે તે પર છે, જુદી વસ્તુ છે, એને એ પૂતગળ દ્રવ્ય ગ્રહણ કરતું નથી, ગ્રહતું નથી, એના પરિણામને કરતું નથી. અને એવા જીવના જે કંઈ પરિણામ છે એવા પરિણામ રૂપે પૂતગળ દ્રવ્ય પરિણમતું નથી. પૂતગળ દ્રવ્ય માટે જીવ દ્રવ્ય છે તે પરદ્રવ્ય છે, અને એવા પરદ્રવ્યના પરિણામ જીવના પરિણામ શું છે? જીવના પરિણામ આપણે શરૂઆતમાં જ વાત કરી, શું છે જીવના પરિણામ? શું છે? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, શાંતિ, શાશ્વત સુખ, આનંદના પરિણામ જે થાય છે એ જીવના પરિણામ છે. એવા જીવના પરિણામ રૂપે પૂતગળ દ્રવ્ય પરિણમતું નથી. કારણ કે પૂતગળ દ્રવ્ય માટે જીવ છે તે પરદ્રવ્ય છે, એટલે પરદ્રવ્યના પરિણામ રૂપે એ પરિણમે નહીં, એ રૂપે એ ઉપજતું નથી, એમાં એ કંઈ કરતું નથી. પૂતગળ દ્રવ્ય જે છે તે પોતે પોતાના પરિણામે ઉપજે છે. પૂતગળ દ્રવ્યના પરિણામ શું છે? પૂતગળ દ્રવ્યના પરિણામ શું છે? રાગ દ્વેષના પરિણામ, શુભાશુભ ભાવના પરિણામ, એ પૂતગળ દ્રવ્યના પરિણામ છે. એ પૂતગળ દ્રવ્ય એ પોતે પોતાના પરિણામ એટલે રાગના અને દ્વેષના પરિણામે પૂતગળ દ્રવ્ય પરિણમે છે. પણ પૂતગળ દ્રવ્ય માટે જે પરદ્રવ્ય છે એવું જીવ દ્રવ્ય, અને એવા જીવ દ્રવ્યના પરિણામ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, શાંતિ, આનંદ, સુખ, એવા જે જીવના પરિણામ, એ જીવના પરિણામ રૂપે પૂતગળ દ્રવ્ય પરિણમતું નથી, ઉપજતું નથી, એમાં એ કંઈ કરતું નથી. જીવના પરિણામ સ્વતંત્ર છે. જીવના પરિણામ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના પરિણામ છે તે સ્વતંત્ર છે. એમાં પેલું પૂતગળના પરિણામ કે પૂતગળ દ્રવ્ય પોતે કંઈ કરતું નથી. પૂતગળ દ્રવ્યના પરિણામ જે છે તે શું છે? રાગદ્વેષના શુભાશુભના પરિણામ છે. અને એ શુભાશુભના પરિણામ જે છે એવું એ પૂતગળ દ્રવ્ય એ શુભાશુભ ભાવે પરિણમે, તે છતાં જીવના જે પરિણામ થતા હોય એમાં એ કંઈ કરે નહીં. શું વાત આવી? પૂતગળ દ્રવ્ય જ્યારે પરિણમે છે ત્યારે એ રાગદ્વેષના પરિણામ થયા, પણ એ રાગદ્વેષના જે પરિણામ પૂતગળ પરિણામ છે તે ભલે થયા, છતાં પણ પૂતગળ દ્રવ્યને માટે જે પર છે, પૂતગળ દ્રવ્યને માટે જે પરદ્રવ્ય છે, બીજું દ્રવ્ય છે, જુદું દ્રવ્ય છે એવું આ જીવ દ્રવ્ય, એ જીવ દ્રવ્યના પરિણામને એ પૂતગળ દ્રવ્ય કરતું નથી, પૂતગળ દ્રવ્ય એ રૂપે પરિણમતું નથી. એટલે કે પૂતગળ દ્રવ્યના પરિણામ જે શુભાશુભ ભાવ છે તે એ જીવના પરિણામ થતા નથી, અથવા તો જીવના પરિણામ કરવામાં કંઈ કરતા નથી, એનું એમાં કંઈ કરવાપણું છે નહીં. એટલે શુભાશુભ ભાવ જે પૂતગળ પરિણામ છે એનો કરતા પૂતગળ છે, અને એ પરિણામો અને પૂતગળ દ્રવ્ય પોતે અને પૂતગળ દ્રવ્યના પરિણામના ફળ જે હરખ શોક સુખ દુઃખની જે કલ્પના એ બધું જીવના પરિણામથી જુદું છે, અને જીવના પરિણામમાં એ કંઈ દખલ કરતું નથી, એમાં વ્યાપતું નથી, જીવના પરિણામમાં એ જતું નથી, જીવના પરિણામ રૂપે એ થતું નથી. એનો અર્થ શું થયો? કે જે જીવના પરિણામ જે થાય છે જ્ઞાન, આનંદ, સુખ, શાંતિના, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનના જે પરિણામ થાય છે એ પરિણામની અંદર પૂતગળના પરિણામને કંઈ કરવાપણું નથી. એ તો પૂતગળ તો સમજે છે કે આ તો મારે માટે પરદ્રવ્ય છે, જીવ દ્રવ્ય તો પરદ્રવ્ય છે, એટલે એ પૂતગળ દ્રવ્ય પોતે પોતાના પરિણામ કરે છે, પોતાના પરિણામમાં વ્યાપી રહ્યું છે, પોતાના પરિણામ રૂપે ઉપજી રહ્યું છે, પોતાના પરિણામ રૂપે પરિણમી રહ્યું છે. પણ પૂતગળ દ્રવ્ય માટે જે પર છે એવો જીવ, એ જીવની અંદર એ જતું નથી, જીવમાં ઘૂસતું નથી, જીવમાં વ્યાપતું નથી, જીવના જે પેલા શુદ્ધ નિર્મળ પરિણામ થાય છે ને એ પરિણામમાં એ કંઈ કરતું નથી. જીવના બીજા શું પરિણામ છે? જીવ જ્ઞાન કરે છે. જીવનું પરિણામ બીજું શું થાય છે? જીવ એ જ્ઞાન કરે છે, એ જ્ઞાનના પરિણામ જીવના છે. જીવના જ્ઞાનના પરિણામ કેવા છે? આપણે પહેલા વાત કરી એ પ્રમાણે કે સ્વને પણ જાણે અને પરને પણ જાણે. સ્વને પણ જાણે અને રાગ અને દ્વેષને પણ જાણે. રાગ દ્વેષના પરિણામ કોના છે? પૂતગળના પરિણામ છે. તો રાગ દ્વેષના પરિણામ પૂતગળના પરિણામ છે એ પરિણામને જીવ જાણે છે. રાગ દ્વેષના પરિણામ છે તો જીવના આપણે એમ કહીએ છીએ ને, તે વ્યવહારથી કહીએ છીએ, એ વાત પણ આપણે સમજી લીધી છે. એટલે પછી આપણે એને સિદ્ધ પણ કર્યું કે પૂતગળના પરિણામ છે, કેમ કે જીવની બધી અવસ્થામાં એ હોતા નથી. રાગ દ્વેષના પરિણામ જીવની બધી અવસ્થામાં નથી, એટલે આપણે એ સિદ્ધ કર્યું અગાઉની ગાથામાં કે પૂતગળના પરિણામ છે. એટલે આપણે એને પૂતગળના પરિણામ તરીકે લઈએ છીએ. એટલે કે રાગ જે થાય છે એ પૂતગળના પરિણામ છે, એને જીવ જાણે છે. એને જીવ જાણે છે, એ જાણવાપણું જે છે, જાણવાપણું એ જ્ઞાન કરવાપણું, એ જ્ઞાન ક્રિયા કરી એ જીવનું કાર્ય છે. એટલે જીવના પરિણામ જ્ઞાન કરવા રૂપે પણ થઈ રહ્યા છે. પોતે પોતાને જાણે અને પરને જાણે, એટલે રાગને પણ જાણે, રાગ દ્વેષના પરિણામને પણ જાણે, અને રાગ દ્વેષના પરિણામના ફળ જે હરખ અને શોક અને સુખ દુઃખની કલ્પના એને પણ એ જાણે. એ બધું જાણવા પણ જે થઈ રહ્યું છે એ જીવનું કાર્ય છે, અને એ જીવનું જે જ્ઞાન રૂપે જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર પેલું પૂતગળ દ્રવ્ય ક્યાંય આવતું નથી, વ્યાપતું નથી, પરિણમતું નથી, ઉપજતું નથી. એટલે રાગ દ્વેષના પરિણામ, રાગ દ્વેષના પરિણામ એ પૂતગળના પરિણામ છે. એ પરિણામ જીવની જ્ઞાન ક્રિયામાં કંઈ ફાળો આપતા નથી. વાત આવી બરાબર? રાગ દ્વેષના પરિણામ છે એ પૂતગળના પરિણામ છે, અને એ જીવના પરિણામ જ્ઞાનના પરિણામની અંદર એ કંઈ કરતા નથી, એ રૂપે એ થતા નથી, એ રૂપે પરિણમતા નથી, કે એ રીતે ઉપજતા નથી. જીવના ભાવે રાગના પરિણામ થતા નથી. રાગના પરિણામ છે તે પૂતગળના પરિણામ છે, પૂતગળના ભાવે છે, અને એ જીવમાં જીવની જ્ઞાન કરવાની જે ક્રિયા અને જીવનું જે કર્મ તે જ્ઞાન કર્યું તે એ જ્ઞાનના પરિણામ જે થયા, રાગને જાણવાના પરિણામ થયા અને જીવને પોતાને આ પરિણામને જાણવાનું થયું એવું પણ પરિણામ થયું. એ બધી જ્ઞાન ક્રિયા જીવ કરે ત્યારે પણ પેલા પૂતગળના પરિણામ છે એમાં કંઈ દખલ કરતા નથી, એમાં ઘૂસતા નથી, એમાં વ્યાપતા નથી, કે એ રૂપે પરિણમતા નથી. એટલે સીધી વાત આવી કે રાગના પરિણામ જે છે એની કંઈ જીવને પોતાનું જ્ઞાન કરે છે ત્યારે જરૂર નથી, એની અપેક્ષા નથી. આપણે એ વાત શરૂઆતમાં કરી હતી કે જીવના પરિણામ જે થાય છે એમાં પેલા પૂતગળના પરિણામ વ્યાપતા નથી, ઉપજતા નથી, એ રૂપે જીવના પરિણામ રૂપે એ પરિણમતા નથી. એટલે કે એ રાગના પરિણામ જે છે એ જીવના જ્ઞાનમાં કંઈ કરતા નથી, એટલે પૂતગળને એમાં કંઈ કરવા પણ નથી. એટલે રાગને કારણે જીવ જ્ઞાન કરે છે રાગનું એમ નથી. હવે સમજાય છે? આ વાત આપણે આમાંથી લેવાની હતી. પહેલા શરૂઆતમાં આ વાત આપી હતી મેં, આપણે એમ કહ્યું હતું ને કે રાગ થયો છે, રાગ દ્વેષના પરિણામ થયા છે તો જીવ એનું જ્ઞાન કરે છે એમ નથી. એ નિરપેક્ષપણે કોઈ પણ ની અપેક્ષા વિના એ પોતે એનું જ્ઞાન કરે છે, અને એ વાત અહીંયા પૂતગળ તરફથી જોઈએ તો પણ એમ જ સિદ્ધ થાય છે કે પૂતગળ કહે છે કે ભાઈ જીવ તારા પરિણામ ને હું કરતો નથી. પૂતગળ એમ કહે છે કે ભાઈ જીવ હું તારા પરિણામ રૂપે વ્યાપતો નથી, હું મારા પરિણામ રૂપે વ્યાપું છું, હું મારામાં મસ્ત છું, પણ તારા પરિણામમાં હું કંઈ કરતો નથી, હું તારા પરિણામ રૂપે ઉપજતો નથી. એટલે રાગ અને દ્વેષ રૂપે મારા પરિણામ છે. પૂતગળ એમ કહે છે કે રાગ રૂપે જે પરિણામ થાય છે મારા, એને એ જીવ તારા પરિણામ સાથે કંઈ લેવા દેવા નથી. બરાબર? એમ જ થયું ને, જો પૂતગળ બોલતું હોત તો એમ જ કહેત ને કે હે જીવ, સામે બેઠેલા જીવને એમ કહે પૂતગળ કે જો ભાઈ જીવ, તું સમજી લે, હું મારામાં છું, મારા પરિણામ કરું છું, મારા રૂપે પરિણમું છું અને મારા પરિણામ રૂપે ઉપજું છું, પણ હું તારા રૂપે, કેમ કે તું મારે માટે પડ છો. પૂતગળ પેલા જીવને એમ કહે છે કે હે જીવ, તું મારે માટે પર છો, એટલે તારા પરિણામ રૂપે હું ઉપજતો નથી, તારા પરિણામ હું કરતો નથી અને તારા પરિણામ રૂપે હું પરિણમતો નથી. મારે તારા પરિણામમાં કંઈ લેવા દેવા નથી. મારા પરિણામ સ્વતંત્ર છે. તારા પરિણામ તને મુબારક, મારા પરિણામ મને મુબારક. તારા પરિણામ જે થાય છે એમાં હું કંઈ કરતો નથી. આવું ચોખ્ખું હું પૂતગળ બોલી જાય છે. એનો અર્થ શું થયો કે પૂતગળ એમ કહે છે કે મારા જે પરિણામ રાગ દ્વેષના થયા, એ પરિણામને કારણે તારા કંઈ પરિણામ થતા જ નથી. તારા પરિણામ તારે કારણે, મારા પરિણામ મારે કારણે. એટલે રાગ દ્વેષના પરિણામ થાય તો કંઈ જીવના જ્ઞાન કરવાના પરિણામ થાય એમ નથી. જીવના પરિણામ જાણવાના થયા છે તો કંઈ એમ જરૂરી નથી કે ત્યાં રાગ દ્વેષના પરિણામ થાય તો જ જીવ એને જાણે એમ નથી. બહુ મોટી વાત છે પ્રભુ. આપણે તર્ક દ્વારા સિદ્ધ કર્યું છે, તર્ક દ્વારા આપણે એને સમજ્યા છીએ. આ જે સમજ્યા છીએ એના ઉપર બધાએ આજે ખૂબ વિચાર કરવાનો છે કે જીવ કહે છે, જીવ પહેલા 76-77-78 ગાથામાં જીવ કહેતો હતો. એ જીવ એમ કહેતો હતો કે કોઈ પણ અપેક્ષા હોય છતાં પણ હું મારા ભાવે પરિણમું, હું પૂતગળમાં કંઈ કરું નહીં. અહીંયા 79 ગાથામાં પૂતગળ બોલે છે. પૂતગળ કહે છે, શું કહે છે કે મારે માટે જે તું પર છે એવા જીવ, તારા કોઈ પરિણામમાં હું કંઈ પણ કરવા વાળું નથી, તારા પરિણામ રૂપે હું થઈશ નહીં. એને પોતાનું અભિમાન છે. પૂતગળ દ્રવ્ય એમ કહે છે કે હું મારા પરિણામમાં જ વ્યાપું છું, મારા પરિણામ રૂપે ઉપજું છું, મારા પરિણામનો કરનાર કરતા હું છું, પણ હું તારા પરિણામ રૂપે ક્યારે થયો નથી, થઈશ નહીં, પરિણમીશ નહીં, ઉપજીશ નહીં. જીવને એમ કહી દે છે ચોખ્ખું. તો પછી શું થયું કે જીવના જે પરિણામ જ્ઞાનના પરિણામ થયા, એ જીવના જ્ઞાનના પરિણામ સ્વતંત્રપણે જ થયા ને. એમાં એને પેલા પૂતગળના રાગદ્વેષના પરિણામ થાય માટે એનું જ્ઞાન થાય એવી ક્યાં અપેક્ષા રહી? એની અપેક્ષા રહેતી જ નથી ને. પૂતગળના પરિણામ થાય તો જીવના અહીંયા પરિણામ થાય એવી કોઈ અપેક્ષા રહે છે? નથી રહેતી. બંનેના પરિણમન સ્વતંત્ર છે, કોઈને કોઈની અપેક્ષા નથી. દ્રવ્યની આવી સ્વતંત્રતા છે, દ્રવ્યની આવી સ્વતંત્રતા છે. પ્રભુ, આજનો વિષય બહુ ગહન છે. શાંત ચિત્તે બેસીને વિચારજો. સ્વાધ્યાય પૂરો થાય એટલે પુસ્તક બંધ કરી અને બેસી ન જતા, મોડું થયું હોય તો ઓછામાં ઓછી 10 મિનિટ માટે વિચારજો. પુનરાવર્તન કરજો કે આજે શું વાત આવી, વધારે નહીં તો આ ગાથાનો અર્થ અને જે ટીકા આજે આપણે લીધી છે એને બરાબર ફરીથી વાંચી અને એનો વિચાર કરજો. 76-77-78 ગાથામાં જે વાત કરી છે એની સાથેનો આનો સમન્વય કરજો, એટલે બધું ચિત્ર સ્પષ્ટ થશે, બધું પિક્ચર ક્લિયર થઈ જશે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતી વખતે આના સંબંધીની જે આધ્યાત્મિકતા છે એનું તાત્પર્ય છે એનો પણ આપણે વધારે વિચાર કરીશું. પૂજ્ય ગુરુદેવના વચનો ઉપર આપણે ખૂબ ખૂબ વિચાર કરીશું. બહુ મહત્વની ગાથા છે, ગહન ગાથા છે, સૂક્ષ્મતાથી વિચાર કરીશું. હવે સુખદામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમું પદ તે વરતે જયતે પ્રણમું પદ તે જયતે